મિત્ર કુમારપાળભાઈ, આદરણીય દાઉદભાઈ અને દોસ્તો, આજે વહેલી સવારે આપણે સૌએ આપણા એક રાહબર ચુની કાકાને ખોયા. કેવડું મોટું એ બળ, જાણે કે એક યુગ આથમી ગયો. એનું સ્મરણ કરું જ છું અને અમારી આ કિનારેથી પેલે કિનારે રહેલી સંસ્થા વતી, અમારી ત્યાંની કોમ વતી, અમે પણ તમારી આ પીડા અને દુઃખની વેળા વખતે સાથે જ છીએ. અહીં આવ્યો ત્યારે એક બીજી પણ મનમાં વાત હતી, જે મેં 3 દિવસ પહેલા વિદ્યાપીઠમાં કહી હતી, તે કે ધીરુભાઈ ઠાકર વિનાનું આ ગુજરાત છે. અને લાંબા અરસે આવું છું ત્યારે એ ગુજરાત પીડે પણ છે અને વસમું પણ લાગે છે. ધીરુભાઈ જ્યારે વિશ્વકોશનું કામ, જે ઝૂંપડી, હું તો ઝૂંપડી જ કહીશ, એ ઝૂંપડીમાંથી શરૂ કરેલું, ત્યારથી એમની સાથેનો એક નાતો હતો. અહીં આવું ત્યારે મળવાનું થતું. એ લંડન લગભગ 3 થી 4 વાર આવ્યા, ત્યારે અમે ભરપેટ મળ્યા. અમારે ત્યાં વિશ્વ, એ દિવસોની વાત કરું છું, વિશ્વકોશની વાત અમે લોકો સુધી પત્રિકાઓ વાટે બીજી રીતે રજૂઆત કરી. અને કુમારપાળભાઈ, એ દિવસોમાં અમે ઓછામાં ઓછા અમારી તાકાત અનુસાર 5 આજીવન ગ્રાહકો અમે ઊભા કરી શક્યા હતા. પછી તો એ નાતો એવો થયો, એક તરફથી ધીરુભાઈ આપણને આ વિશ્વકોષ આપે અને બીજી તરફ ગુજરાતી સાહિત્યના ઇતિહાસના એકની બેની અનેક પુસ્તકોની એ તૈયારી કરે. એમાં જે છેલ્લું પુસ્તક છે, એ છેલ્લા પુસ્તકમાં ડાયસ્પોરિક સાહિત્ય વિશેનો લંબાણથી જે લખાણ એમણે આપ્યું છે, એ માટે અમારે એમની સાથે અનેક બેઠકો થઈ, અનેક વિગતો થઈ, અને અમને બહુ જ મોટો સંતોષ કે એ વિગતની નોંધ અહીં તર ગુજરાતે લીધી. તો આ ધીરુભાઈએ સ્થાપેલી આ આવડી મોટી સંસ્થામાં આવવાનું બને, બોલવાનું મન મળે, એ મારે મન એક બહુ જ મોટી વાત છે. મારે જે વાત કરવાની છે એ બ્રિટનમાં થતા સાહિત્યની અને ભાષાના સંવર્ધનની. આજકાલ અહીં આવ્યો એમાં એક કામ લઈને હું આવ્યો હતો, અને તે કામ હતું 18 વર્ષ સુધી લંડનમાંથી પ્રકાશિત કરાતા ઓપિનિયનના તમામ અંકોને ડિજિટલાઇઝ કરવાનું કામ. એમાંથી પસાર થતાં થતાં આજે જે ખજાનો સામે મેં જોયો, ત્યારે મને થયું કે કેટલા લેખકોને, કવિઓને, નિબંધકારોને, વાર્તાકારોને દુનિયાભરમાંથી સાંકળી શકાય છે. અને એ સાંકળવા માટે હું ખાલી પ્રદેશની વાત કરું તો એ માત્ર વિલાયતના જ નહોતા, એ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ભારત, અને તમને કદાચ આનંદ અને ગૌરવ પણ થાય પાકિસ્તાનમાંથી પણ એનું એક આખો એક માહોલ. દાઉદભાઈના કેટલા બધા લેખો, આજે જ હું જે હમણાં વાત કરતો હતો, લગભગ 19 જેટલા લેખોની પરંપરા નીકળી. મને થયું કે સાહેબ તમારી એક પુસ્તક બહુ તાજે બહુ ઝડપથી કરવું પડે, એટલા સારા મજબૂત લેખો અને મોટા સરસ દીર્ઘ લેખો છે. આખું ચિત્ર જોઈએ તો એ લેખકો ગયા કેવી રીતે, થયા ત્યાં કેવી રીતે, શું એમણે કર્યું, એની પહેલી એક વાત કરવાનું મન કરું. કેટલાક આફ્રિકાથી ગયા અને આફ્રિકામાં જે ગયા હતા તે અહીંથી જ ગયા હતા, અહીં લેખકો હતા. એક નામ આપું, બળવંત નાયક. 1947-48 સુધી તો એ મુંબઈમાં પત્રકારત્વ કરતા, અને એનો તાળો મેળો મેળવવો હોય તો વિનોદ અધ્વર્યુને પૂછજો, એ બંને મિત્રો સાથે મળીને મુંબઈમાં શું કરતા. મુંબઈ સમાચારનો 1947ની 15 ઓગસ્ટના ખાસ તૈયાર થયેલા લેખમાં એ બળવંત નાયકનો લેખ પણ વાંચી જવા આપણે જઈએ ત્યારે ખ્યાલ આવે છે કે કેવી મોટી તાકાતવાળો માણસ તળ ગુજરાતે અમને આપેલો. એમણે આવીને કેવા ખેડાણો કર્યા, નવલકથા લખી, વાર્તાઓ આપી, નિબંધો આપ્યા, અને એ અહીંથી ગયા છતાં પણ મુંબઈ વાપી. મુંબઈ મારે કહેવું છે કે ડાયાસ્પોરા સાહિત્ય વિશેની આપણી જે વિભાવના છે કે ડેફિનિશન્સ છે એ થોડીક તપાસવાની જરૂર છે. પરદેશમાં તળ ગુજરાતની બારે લખનારા તમામે તમામ લેખકો કવિઓ કે સાહિત્યકારો એ ડાયાસ્પોરિક સાહિત્યમાં લખનારા લેખકો કવિ કે સાહિત્યકારો છે જ નહીં. ત્યાંની વાત, ત્યાંના અનુભવો, ત્યાંના જનજીવનને એ પોતાના પોષણમાં, પોતાના ગુજરાનમાં જે અનુભવો મળે, જે વાત મળે, એના તાણાવાણા એની વાત અને મુખ્ય ત્યાંના મુખ્ય પ્રવાહ સાથે એનો અનુબંધ હોય એવું આપણને સાહિત્ય મળે ત્યારે આનંદ થાય. તમને નવાઈ લાગશે પણ બાપુપુરામાંથી આવેલા રઘુવીર ચૌધરી ગુલબાઈ ટેકરે જઈને વસે અને એ ગુલબાઈ ટેકરાની કવિતા આપણને આપે તો એને ડાયાસ્પોરી કવિતા નહીં કહીએ તો કહીશું શું? ડાયાસ્પોરાની એક વ્યાખ્યા થોડીક તપાસવાની જરૂર રહે છે કે આપણે માણસ એક ઉખડેલો છે અને ક્યાંક જઈને રોપાય છે, અને એ રોપાય છે એ વખતે એ કઈ વસ્તુ લઈને આપણને આપે છે અને એના સાહિત્યમાંથી એ નિપજે છે કે નહીં એ તપાસવાની પણ જરૂર છે. એવું જ આપણા મુંબઈના મિત્રો, એવું જ કલકત્તે એક વખતે લખનારા આપણા જે મિત્રો હતા એ, અને મુંબઈના કવિ લેખકો એ જે આપ્યું છે તો ધીરુબેન બહુ બહુ જ મોટો એક દાખલો છે. અને એ એ સાહિત્યને પણ તપાસવાની જરૂર છે કે એમાં કેટલું બધું ડાયાસ્પોરિક લિટરેચર પડ્યું છે. તો આ આ રીતે અમારે ત્યાં એક બીજું નામ મને આ લેવાનું મન થાય છે અને તે છે દીપક બારડોલીકર. મૂળ બારડોલીના છે, અહીં હતા ત્યારે ગઝલો લખતા, પત્રકાર પણ હતા. કોઈ પણ રાજકીય કારણે એમને પાકિસ્તાન જવાનું થયું, ત્યાં એમણે મન મૂકીને સાહિત્યનું કામ કર્યું, ખૂબ લખ્યું, વાર્તાઓ લખી, નવલકથા લખી, પત્રકારત્વમાં ગયા. પછી પાછળના દિવસો વખતે, અત્યારે 90ના થયા છે, એ માન્ચેસ્ટર યુનાઇટેડ કિંગડમમાં રહે છે, પણ એ ગાળામાં એની કવિતાઓ તો મજબૂત છે, પણ વિદેશી કવિતાઓ એમાંય ખાસ કરીને પાકિસ્તાનમાં લખનારા કવિઓની કવિતાનું એક સરસ મજાનું પુસ્તક એમણે આપ્યું છે. આપણે ક્યારે આ બધું જોવા મળે, અને બહુ જ સરસ અનુભૂતિ સાથેનું આ પુસ્તક તો આપણે જોઈએ ત્યારે એ એ સમજાય કે ત્યાં પણ એક ખમીરવાળા કવિ લેખકો આપણી પાસે છે. એમણે બે આત્મકથાઓ આપી, સાંકળનો સીતમ અને ઉછળ અને ઉછાળા ખાય છે પાણી. આ બે આત્મકથાઓ જોઈ જવાની હું ભારપૂર્વક રજૂઆત કરીશ. બારડોલીથી નીકળીને એ કરાંચી ગયા, પાકિસ્તાનના જનજીવનની વાત અને યુરોપમાં ત્રણ ખંડની વાત, ત્રણ પ્રદેશની એક વાત એ લઈને એ જે વાત લઈને આવે છે એ મારે મન ડાયસ્પોરાના એક સારા નમૂનાઓ છે. એનાથી પાછળ જઈને જોઈએ, હું આત્મકથાની વાત કરું છું ત્યારે મને જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધીનું પુસ્તક, કે અમારે ત્યાં જે અમારા એક બહુ જ મોટા ઉદ્યોગપતિ હતા તે નાનજી કાળીદાસ મહેતાની એની અનુભવ માંથી પસાર થયેલું લખાયેલું સરસ મજાનું એક આત્મકથાનું પુસ્તક એ ડાયસ્પોરાનું સાહિત્ય છે. એ તો બહુ પહેલાંની વાત છે, પણ આજે જે લખનારી નવી પેઢી છે એમાં પંચમ શુક્લ, અનિલ વ્યાસ, ફારૂક ગાંચી, નીરુ દેસાઈ અને અદમ ટંકારવીને તો તમે નામથી પણ જાણતા હશો, ગુલ અહમદ કે સૂફી મનુબરી. સૂફી મનુબરીની ગઝલો તો જોઈએ, એક ત્યાંની જનજીવન સાથે જે ઉખડીને ત્યાં કમાવા ગયેલી છે કેવી રીતે એને સંઘર્ષ કરવા પડે છે, ઘરના પ્રશ્નો જે રીતે એ સ્ત્રી પુરુષ વચ્ચેના, બાળકોને માતા પિતા વચ્ચેના, પરદેશમાં એને જે અનુભવ કરવાનો છે એની વાત એની હઝલમાં આવે છે. તો આવું આ સાહિત્ય અને એક જમાનામાં અમારે ત્યાં લગભગ 40 જેટલા લખનારાઓ હતા. તમે કદાચ એમ પણ અમને કહો કે એ તો ગયા, એક પેઢી ગઈ, હવે શું? મારા પહેલાંની જે પેઢી હતી જે કુમારપાળભાઈએ જોયેલી, એટલા માટે હું એમને યાદ દેવડાવું કે 1984 એ જ્યારે લંડન આવ્યા હતા ત્યારે અમારી ગુજરાતી સાહિત્ય અકાદમીનું જે મુખપત્ર અસ્મિતા એનો પહેલો અંક વિમોચિત કરવાનો હતો ત્યારે એ હાજર હતા. નિરંજનભાઈને હાથે વિમોચિત થયું ત્યારે મંચ ઉપર કુમારપાળભાઈ પણ હતા. એ પછી એ અમારા 8 અંકો થયા, એનું સાહિત્ય તપાસવાની જરૂર છે કે ત્યાં જે કામ થાય છે. તો એ આખી પેઢી હતી, ડાયાભાઈ પટેલ, રંદીકાંત ભટ્ટ, બળવંત નાયક, ભાનુશંકર ઉદ્ધવજી વ્યાસ, ટીપી સૂચક, પુરુષોત્તમ હરજી ભોજાણી, એમાંથી ચાણીને મારી ઉંમરની પેઢી આવી બીજી પેઢી, અને હવે અમારે ત્યાં ત્રીજી પેઢી કામ કરી રહી છે. અને એમાંના કેટલાક તો દાઉદભાઈ સાહેબ, ધીરુબેન, કુમારપાળભાઈ, એમની વય 35-40 વર્ષની આસપાસની છે. અને પંચમ શુક્લની કવિતાઓ અને એના અંગ્રેજી અનુવાદો એ જોવાને તપાસવા માટે તો ઇન્ટરનેટનું માધ્યમ જ તપાસવું પડશે. અને એ માધ્યમમાં ગુજરાતી સાહિત્ય અકાદમીનું પોતાનું ફેસબુકનું પાનું છે, એ તપાસીએ અને ત્યાં જઈએ તો ખ્યાલ આવશે કે આ કેવા મજબૂત અનુવાદો મળે છે. અને અનુવાદોની હું જ્યારે વાત કરું છું ત્યારે ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતી, હું ત્રણ જ નામ અત્યારે આપું, પંચમ શુક્લ, ભરત પાઠક અને વિજય જોશી, આ ત્રણ જણાના અનુવાદો જે પરદેશથી બેસીને જે આપણી કવિતાઓના અનુવાદો આપે છે, ખરેખર આપણને થાય કે વાહ, આ આવું મજબૂત કામ પરદેશમાં થઈ રહ્યું છે. અને એટલે ક્યાંક આશા એક બંધાયેલી રહે છે. ખેર, આવી એક આ સંસ્થા છે ગુજરાતી સાહિત્ય અકાદમી, અને બહુ જ નજીકમાં 2 વર્ષમાં એને 40 વર્ષ થશે. 40 વર્ષમાં અમે થોડું કામ કરી શક્યા, અત્યાર સુધી 9 ભાષા સાહિત્ય પરિષદો કરી, અને અમારી ભાષા સાહિત્ય પરિષદ અનિયમિત રીતે 2-3 કે 4 વર્ષે એકવાર મળે છે. 2 દિવસનો એ અમારે જલસો થતો હોય છે, કારણ કે અમારે માટે તો એ લિટરેચરની ફેસ્ટિવલ છે, એ કલ્ચરલની ફેસ્ટિવલ છે. અને એમાં દાઉદભાઈ પણ આવ્યા છે અને પ્રકાશભાઈ પણ આવ્યા છે, અને એ ઉપરાંત કુમારપાળભાઈ જે વાત કરી તે પરીક્ષાઓની, આજે અમે પરીક્ષાઓ લેતા નથી, પણ 1984થી પરીક્ષાઓ અમે 18 વર્ષ પરીક્ષાઓ લીધી, અને એ પરીક્ષાઓ અમે જે લીધી એનું સિલેબસ, એનું ટેક્સ્ટબુક, એ બધું જ અમે ત્યાંના વાતાવરણને અનુકૂળ એ તૈયાર કરેલું. કારણ કે અમારા બાળકો, અમારા સંતાનોની જે ભાષા છે તે માતૃભાષા નથી, એ ફર્સ્ટ લેંગ્વેજ છે, જેને કેનેડાની નીતિ પ્રમાણે અમે હેરિટેજ લેંગ્વેજ કહીએ છીએ. આ હું કહું છું ત્યારે મારે તમને પણ ચેતવવાની જરૂર છે કે તમારે ગુજરાતમાં જે વાયરો ચાલી રહ્યો છે, જોતા 5-10-15 વર્ષની અંદર તમારે ત્યાં પણ એ વારસાની ભાષા ન બને તેની ચાંપતી નજર રાખવાની જરૂર છે. અત્યારે જે વાતાવરણ છે એમાંથી જો એ શીખવું હશે એ ભાષાના કામનું, તો આવા આવા જે પ્રયોગો થયા છે પાકિસ્તાનમાં, લગભગ 10-15 વર્ષ સુધી 1 નહીં 2 નહીં 5-5 નિશાળો ચાલી, ફૂલ ફ્લેજ નિશાળો ચાલી, ત્યાં જે પાઠ્યપુસ્તકો ચાલ્યા, જે થાય એ એક તપાસવાની જરૂર છે. ઇંગ્લેન્ડની અંદર આ પરીક્ષાઓ જે લેવાય અને જે જે કામ થયું છે, અમારા એ વિદ્યાર્થીઓ બેસતા ત્યારે 1200-1500 વિદ્યાર્થીઓનો બેચ, એ સ્કોટલેન્ડથી માંડીને નોરિચ અને કાર્ડિફ અને બ્રાઇટનની વચ્ચે એ વિદ્યાર્થીઓ બેસતા, અને એ પરીક્ષામાં માત્ર ઇંગ્લેન્ડની અંદર જ નહીં, સ્કોટલેન્ડની અંદર નહીં, વેલ્સની અંદર નહીં, એ યુરોપમાં બેલ્જિયમ અને સ્વીડનમાં પણ પરીક્ષાઓ લેવાતી, અને પૂર્વ આફ્રિકાના દેશોમાંય લેવાતી. અને આરંભમાં વર્ષે ધીરુબેન મને કહેવા દો, મુંબઈની જહિંદ કોલેજમાં એ પહેલા વર્ષમાં 2 વર્ષ સુધી એ પરીક્ષાઓમાં એ ટેક્સ્ટ બુક તરીકે ચાલી. આવું એક કામ એ થયું. એ જ રીતે ગુજરાતીનું કામ થોડું ઘણું શિક્ષણનું આફ્રિકાના ખંડોમાં થયું હતું. હું માનું છું કે ગુજરાતે આમાંથી પદાર્થ લઈ થોડું શીખવું પડશે, જોવું પડશે, તપાસવું પડશે કે ક્યાં આપણો મેળ બેસે છે, કે જેથી આપણી આ હવે પછીની પેઢી એ ભાષાથી વંચિત ન રહે. હા, ભાષાને શીખવવા માટે તેને કૃષ્ણાદિત્ય કહે છે, એ વાત ખરેખર સાચી છે, કે ફરજની ભાવનાથી ગુજરાતી શીખાવી નહીં શકાય. એ શીખવવા માટે તો એમને આપણે બહુ જ સલુકાઈથી એક નિસ્બત સાથે એને બતાવવું પડે કે આ નરસિંહની ભાષા છે, આ મીરાની ભાષા છે, આ સરદારની વાણીની એક જબરજસ્ત ભાષા છે, તો ગાંધીએ આટલું મોટું લખાણ કરી આપીને આપણને આપ્યું છે એ બળવતર ભાષા છે. એમને એ પણ કહેવું પડશે કે એ અમારા હરિન્દ્રની ભાષા છે, એ અમારા એક આ પ્રકાશે આપેલા આટલા બધા આપણા શબ્દો આપણી પાસે પડ્યા, એ સમજવા માટેની પણ પેઢી એક તૈયાર કરવી પડશે. એ આખી ભાષાનું એક બળ, અને સાથે સાથે હવે તો બહુ સહેલું છે, અને તે ઇન્ટરનેટનું માધ્યમ, કમ્પ્યુટરનું માધ્યમ, અને કમ્પ્યુટરના માધ્યમની હમણાં ચંદ્રકાંતભાઈ સાથે જે વાત કરતા હતા એ જોતા, તમારે અહીંયા મુશ્કેલીઓ જો છે એની અનેક ઘણી મુશ્કેલીઓ અમારી પાસે છે. તમારે ઘણા વર્ષોથી હું જોયા કરું છું કે પ્રૂફ રીડરના પ્રશ્નો જે અમને પણ ત્યાં જે પુસ્તકો છપાય છે એને છે, તો આપણી પાસે સારા પ્રૂફ રીડર નથી. પ્રૂફ રીડરનો તો પ્રશ્ન પછી આવશે, સારા શિક્ષકો કાં છે? અને મારે મન પ્રાથમિક ધોરણમાં આપણે એવા શિક્ષકો જોઈએ છે કે જેનું કલેવર ને નિસ્બત એ નાનાભાઈ ભટ્ટનું હોય, જુગતરામ કાકાનું હોય, મનુભાઈ પંચોડીનું હોય. આવા જો શિક્ષકો હશે ને તો ગુજરાત ન્યાલ થઈ જશે. બાકી અત્યારે તો મને એક એક પ્રકારનો જે વેપાર ચાલી રહ્યો છે એમાં માતૃભાષા અભિયાનના જે દિશા શૂન્ય વગરના કાર્યક્રમો છે એ ટાળીને એવા પગલાં લેવા પડશે કે જે પ્રાથમિક ધોરણે જે કામ થઈ રહ્યું છે એની સામે નજર રાખીને કામ કરીએ તો મને લાગે છે કે તો જ જય વારો છે. અને જરૂર પડે તો સરકાર સાથે લડવું પડે તો સમજદારીપૂર્વક એની સામે ખાંડા ખખડાવ્યા વગર બીજો છૂટકો જ નથી, કારણ કે એમાં આપણું ભવિષ્ય સંકળાયેલું છે. આપણા બાળકોને ધ્યાનમાં રાખવું પડશે, નહીં તો આપણા સમસામયિકો તપાસીએ, આપણા છાપાઓ તપાસીએ. આજે એમાં જે રીતે લખાઈ રહ્યું છે, વ્યાકરણનું કોઈ ઠેકાણું નથી, ક્યાંક જોડણીઓ તૂટે છે, અને હું ક્યાંક પણ કહું એ પણ જરા ઓછું છે ઘણી બધી જગ્યાએ. અને ચૂરમાના લાડુ ઉપર ખસ છાંટીએ ને એમ અંગ્રેજી શબ્દો જ્યાં ત્યાં આમ છંટાય છે. હવે આવી આ પરિસ્થિતિ જોતા તો હવે તમે મને કહેશો કે આ આખું ચિત્ર ને છે એ અમારા ઉપર એની અસર થતી જ હોય છે. એટલે અમારે ત્યાં પણ કુંડાળું એક નાનું થતું જાય છે, અને એ કુંડાળામાં જેમ તમે આટલી સંખ્યામાં અહીં હાજર રહો છો કે બીજી કોઈ સંસ્થામાં જાઓ છો, તો અમદાવાદની કુલ ટકાવારીની સામે એ તમારી કેટલી ટકાવારી, એ એવી ટકાવારી અમારે ત્યાં પણ છે. દર મહિને અમે એકાદ વખત ભેગા થઈએ છીએ, 20-25-30 લોકો, અને એક ચર્ચા અને ચિંતા સાહિત્યની ભાષાની વાર્તાની સતતપણે એટલા વર્ષોથી કરતા આવીએ છીએ. હવે થયું છે માત્ર એટલું કે ત્યાંની સ્થાનિક લાઇબ્રેરી અમને જગ્યા વિનામૂલ્યે આપે છે, અને એમાં બે કામ થાય છે. ગુજરાતી પુસ્તકોની ખપત વધે છે, લોકો વાંચતા થયા છે, ઘરે વાંચવા લઈ જાય છે, અને અમને 2-3 કલાક એ પોતાની જગ્યા આપે. એ જગ્યા આપે એટલું જ નહીં, અમે ત્યાં જઈએ અને અમારા માટે ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરી આપે છે. એટલે આવી વ્યવસ્થા અમને મળે છે કારણ કે આટલા વર્ષનું એક કામ બોલે છે. તો આવું આ ચિત્ર, એમાં થોડુંક બીજી પણ એક વાત જોડી દઉં, તે ઓપિનિયનનું પ્રદાન. એમાં જે કંઈ સાહિત્ય આવ્યું, જે વાર્તાઓ આવી, જે લેખો આવ્યા, અને ખાસ કરીને પત્ર સાહિત્ય આવ્યું, એનો જોટો મળવો કદાચ અઘરો છે. હું આજે એ ફાઇલો તપાસતો હતો ત્યારે મને દેખાયું કે બીજું તો બધું ઠીક છે, એમાંથી અત્યાર સુધી ઓછામાં ઓછા 1/2 ડઝન પુસ્તકો થયા છે. એક પુસ્તક ગાંધીની કુપર તો મને લાગે છે 3 આવૃત્તિઓ થઈ છે. એમાં હજી 3-4 પુસ્તકો એવા છે કે એ તાબડતોબ કરવા જેવા છે, અને તે એમાંનું એક પુસ્તક છે ડૉક્ટર મણિલાલ ડૉક્ટર. એ મણિલાલ શાહ, ડૉક્ટર મણિલાલને નામે બટુક દેસાઈનું લખેલું પુસ્તક, અને એ પછી સાહેબના લેખોનું પુસ્તક, અને અને જયંત પંડ્યાએ જે વિવેચના સાથે બે દેશોની વાત કરતા કેટલાક લેખો આપ્યા છે, એમાંથી જે એમણે ચરિત્ર નિબંધો આપ્યા, તે નિરીક્ષકે પણ છાપ્યા, ઓપિનિયનમાં પણ લેવાયા, અને એ જે કામ થયું છે એ તો પુસ્તક આપણને મળ્યું જ છે. પણ આ બે આત્મકથાઓ દીપકભાઈની મેં કહી, એ પણ એમાં આવી છે. એમાં દીપકભાઈની 2 નવલકથાઓ પડી છે, અને બંને નવલકથાઓ ડાયસ્પોરિક નવલકથા છે. એ બંને નવલકથાઓ છપાય તો આપણને ખ્યાલ આવડે કે ગુજરાત, પાકિસ્તાન અને એની સાથે સાથે વિલાયત, એ ત્રણેયને જોડતા આપણા આ સમાજના પ્રશ્નો અને એની વાત કઈ રીતે સરસ રીતે આ માણસે મૂકી આપી છે. અને એમાં જે પત્ર સાહિત્ય આવ્યું છે, ઘણી વખતે એવું પણ બન્યું છે કે લગભગ 1/2 પાના પત્રોથી ભરેલા હતા, એમાંથી પણ ચાડીને ક્યારેક પુસ્તક થાય તો એમાંથી શું મળશે? જોડણીની ચિંતા, વ્યાકરણની ચિંતા, એમાંથી મળશે કોઈ પણ પુસ્તકની સમાલોચના. વાર્તાઓ લખવા માટે ક્યાં તૂટે છે, નવલકથાઓ ક્યાંક ખોડંગાય છે, આ હું મુખ્ય પ્રવાહમાં લખાતા કે કામ થતા પુસ્તકોની વાત લખું છું, વાત કરું છું. અને બીજું એમાંથી મળશે પૂર્વ આફ્રિકાના સવાલો, દક્ષિણ આફ્રિકાના સવાલો, વિલાયતના યુરોપના સવાલો, અને જાગતિક સ્તરના આજે આપણને નડતા ગ્લોબલાઇઝેશન્સના પણ ઇશ્યુઝ અને એના કોયડાઓ. એટલે એ હું આખી પરિપાટી જોઉં છું ત્યારે મને થાય કે એ ચિંતન કરતો એક વર્ગ જે ત્યાં એક ઊભો થયો અને એમણે જે રજૂઆત કરી, એ બહુ જ મોટું એક પ્રદાન મારે મન ગુજરાતી સાહિત્યને છે. આજે તમે મને આ તક આપી છે માટે એટલું જ કહું કે હું તો રાજી રેડ થયો છું કે ક્યાંક અમારી વાત હું કોઈકને કહી શકું, પણ તમે બહુ જ ટૂંકા સમયમાં 8 મિત્રોને અહીં એકઠા કરી આપ્યા, ભેગા કરી આપ્યા. મને લાગે છે કે એનાથી અમારી ગુજરાતી સાહિત્ય અકાદમી અને અમારું કામ એ વધુ, એને એક હૂંફ મળે છે, એને એક બળ મળે છે, ને અમને થાય છે કે ના, અમે એકલા નથી, આપણે સૌ સાથે મળીને આ કામ કરી શકશું. એનું કારણ એક જ છે, હવે એકલું અમદાવાદ લડી શકે એમ નથી, હવે એકલું રાજકોટ કે સુરત લડી શકે એમ નથી, હવે મુંબઈ અને હૈદરાબાદ કે કલકત્તા પણ લડી શકશે, એને જોડાવવું પડશે કરાંચીને, એમાં એને જોડવું પડશે ને લંડનને, એને જોડવું પડશે ન્યુયોર્કને અને સિડનીને. આ જાગતિક સવાલ આપણો પડ્યો છે. એકલે હાથે તમે લડી શકવાના નથી, તમારા અનુભવો અમને કામના છે, અમારા અનુભવો તમને કામના છે. તમારી પાસે જે નબળાઈઓ હશે એ બની શકે કે અમે કોઈ પણ રીતે એને સાચવવાનો પ્રયાસ કરીશું, અમારી નબળાઈ હશે ત્યારે તમે ઊભા રહેશો. આવું આ હું જોઉં છું ત્યારે મને લાગે છે પેલી વાર્તાની પેઠે, એક લાકડી તો તૂટી રહી, સાત લાકડી જો તમે ભેગું કરશો તો કોઈની તાકાત નથી એ તોડી શકે. ગુજરાતી ભાષા એ આપણી અસ્મિતાનું અને આપણી ઓળખનું અત્યંત મહત્વનું સાધન છે. આજે આપણે ઓળખ ભૂલાયેલી પ્રજા છે, આપણે ભૂલી રહ્યા છે કે આપણે કોણ છીએ. તો એ ગૌરવ જો આપણને મળે તો મને થાય કે આજની બેઠકમાં આપણે બધા ભેગા મળ્યા અને આ તક મળી એનો ખૂબ ખૂબ આનંદ થાય. નમસ્કાર.
ગુજરાતી ભાષા અને એની ચિંતા વિપુલભાઈને જેટલી છે એટલી જ ધીરુબેનને છે. અને ધીરુબેન એમણે વિશ્વકોશને ઘણું મોટું યોગદાન આપ્યું. વિશ્વકોશે હમણાં એક પુસ્તક તૈયાર કર્યું છે ચીકુ નામનું, સોનલ પરીખનું લખેલું, અને એ પુસ્તક પણ ધીરુબેનની બાળ સાહિત્ય અને કિશોર સાહિત્યની શ્રેણીનું છે. ધીરુબેન પાસે જઈએ એટલે બહુ જુદા જુદા મૌલિક વિચારો મળે. એટલે એમને એક વખત એવો વિચાર આવ્યો કે આપણે સ્પર્ધા રાખીએ કુંવરપાળ. એટલે અમે કિશોર સ્પર્ધા રાખી. એટલે મેં કહ્યું કે કેટલા પાનાની રાખીશું, કેટલા પૃષ્ઠો લખવા, 50-60, એ પણ હિંમતથી કહેલું. એમણે કહ્યું 150 પાના ઓછામાં ઓછા હોય. અમે નક્કી કરતા હતા કે ઇનામ કેટલું રાખવું, પારિતોષિક કેટલું રાખવું. મેં એમને કહ્યું કે બેન પારિતોષિક તો હવે આપણે રાખીએ, તમે કહો તો બહુ, જો તમારી ઈચ્છા હોય તો આપણે 5-1000 રાખીએ. એટલે આ તો ધીરુબેન છે, સાહિત્યને જેમ આમ ન્યાલ કરે છે એમ અમને ન્યાલ કરી દીધા. એમને કહ્યું 25000 રાખો. 51000, હા 51000. આ બધાની પાછળ કારણ શું? કારણ એક જ, ગુજરાતી ભાષા માટેનો પ્રેમ. થોડાક સમય પહેલાં અમે ધીરુબેનની જે અમારે ત્યાં વ્યાખ્યાન શ્રેણી ને જે કંઈ આયોજન થાય છે પુસ્તકોનું, એમાં એક પુસ્તક બહાર પાડ્યું, એનું નામ છે કીડી કુંજર કરે કમાલ. એ પુસ્તક એ અંજનાબેન ભગવતીનું છે. અંજનાબેન અહીંયા બાળ વિશ્વકોશમાં ચંદ્રકાંતભાઈના માર્ગદર્શન હેઠળ કામ કરે છે. અને એમણે જે આ પુસ્તક લખ્યું એ પછી અમને થયું કે એનું વિમોચન કંઈક બહુ સરસ રીતે કર્યું. એટલે અમે એનું એક નાટ્ય રૂપાંતર કર્યું અને એ નાટ્ય રૂપાંતર વિશ્વકોશમાં ભજવાયું, બાળકોએ ભજવ્યું.
અરે વાહ.
એ પછી અમે એનું નાટ્ય એનું પઠન રાખ્યું, વાર્તા પઠન, અને અર્ચન ત્રિવેદીએ એનું વાર્તા પઠન કર્યું. મને એ દિવસ વધારે યાદ એ માટે છે કે પહેલીવાર વિશ્વકોશ એમાં એટલી સંખ્યામાં જે શ્રોતાઓ અથવા ભાગ લેનારા આવ્યા કે અમારો આ હોલની બંને બાજુની ગેલેરી એ ખોલી રાખવી પડી, અને પાછળ સ્ક્રીન છે એ પણ ત્યાં પણ ઘણા લોકો, એટલે લગભગ 100 જણા ત્યાં બેઠા હતા અને આ બધા બાળકો હતા. એટલે ભવિષ્યની અમારી જે ગુજરાતી ભાષા માટેની આશા છે એ મજબૂત થઈ. આજે ધીરુબેન આપણી પાસે છે, આમ તો બહુ ઓછું બે બોલે જ બોલશે, ઘણું ઓછું બોલે છે બેન, પણ થોડુંક કહો હવે. આજે
બી દાઉદભાઈ, વિપુલભાઈ, કુમારપાળભાઈ અને આપ સૌ સજ્જનો, સન્નારીઓ, પ્રિય મિત્રો, મારે વિશે જે કંઈ કહેવામાં આવ્યું હોય, શક્ય છે કે એમાં થોડી અતિશયોક્તિ હોય સ્નેહભાવને લઈને, પરંતુ એક વાત તો સાચી છે કે ગુજરાતી ભાષા વિશે મને એક આમ ખુન્નસ ભરેલો પ્રેમ છે. અને જ્યારે પણ હું કોઈને મળ્યા સાંભળ્યું, આ તો ગુજુ તો મને એટલો બધો તિરસ્કાર થાય કે તમે પોતાની ભાષા માટે આવો હિંતા ભરેલો શબ્દ કેમ વાપરો છો, આ તો ગુજ્જું છે. અને તમે જુઓ કે માત્ર સાહિત્યમાં નહીં, જીવન પ્રત્યેના અભિગમમાં, એમના વર્તનમાં, એમના જીવનમાં કેટલું બધું બિન ગુજરાતીપણું આવી ગયું છે. મિત્રો સાથેની વાત હોય, એટલી ભેળસેળિયા ભાષામાં. મને સાહિત્ય ગમે છે, મને ભાષાઓ ગમે છે, પરંતુ મને ગીતામાં ભગવાને પણ કહેલું કે વર્ણસંકરથી ત્રાસ થાય. તમે ગુજરાતી બોલતા હોય તો શુદ્ધ ગુજરાતી કેમ ન બોલી શકો, ઇંગ્લિશ વાપરવું હોય તો સરસ શુદ્ધ ઇંગ્લિશ કેમ ન વાપરી શકો. બધામાં તમારે આમ કેમ રાઈ, જીરું, મેથી બધો સામટો વઘાર કરવો જ જોઈએ એવું કંઈ લખી આપ્યું છે. અને એને માટે મને માફ કરો, પણ આપણા છાપાઓ અને આપણા સામાયિકોનો પણ બહુ મોટો ફાળો છે. કારણ કે તમે કોઈપણ સારું છાપું લો, એનું તમે એક અડધું પાનું વાંચો, એમાં તમને ચોખ્ખું ગુજરાતી નહીં મળે. જાત જાતના શબ્દોની અંદર ભરમાર. આપ સૌ જાણો છો કે રેખી શબ્દનું અવમૂલ્યન કેવું થયું છે. રેખી આપવી એટલે એક એક જુદો જ પ્રકાર છે કે ક્યાંકથી તમે જે પ્રકાશ પ્રતિભા એક જેને નિરામય હોવાનું બળ મળે છે એ પ્રક્રિયાનું નામ છે. અને છાપાઓ વાંચો તો એમ લાગે કે ગુનેગારોને ક્યાં જઈને ચોરી કરવી ને શું કરવું એ જગ્યાની તપાસ કરી આવવાનું, તો કે રેકી કરી આવ્યો આગલી દાડે. અરે ભાઈ આ બધું શું કરો છો તમે, ભાઈ કોને પૂછવા જઈએ. લેખક પણ અવેલેબલ નહીં અને એડિટરો તો નહીં જ નહીં. હવે મને એમ થયું કે ગઈકાલને ભૂલી જાઓ, આવતીકાલનું વિચારો. ગુજરાતી બાળકો છે, એમને ગુજરાતી ભાષા ગમે એવું કંઈક કરો. અને આ જે રોજબરોજની ભાષા છે, આપણે કોઈક દિવસ કોઈ મોટું કામ હોય ને આપણા ઘરમાં કોઈ સામગ્રી ખૂટી ગઈ હોય રસોડામાં, તો પાડોશીને ત્યાં કે મિત્રોને ત્યાં જઈને લઈ આવીએ, ચાલો ક્ષણતવ્ય છે. પણ રોજ સવારે ઉઠીને રોટલીનો લોટ માંગવા કોઈને ઘેર જવાય? આપણું બધું એવું થઈ ગયું છે હવે. એટલું તો તમારી પાસે સાધન સામગ્રી હોવી જોઈએ કે નહીં, તો તમે તમારી જાતને વ્યક્ત કઈ રીતે કરી શકો નહીં તો. પણ મને એમ થાય છે કે વિપુલભાઈની તો બધી વાત સાચી છે, એમને હું પૂરો ટેકો આપું છું, પરંતુ થોડાક ઉમેરા પણ એવા કરું છું કે માત્ર શિક્ષકો કે તંત્રીઓ કે પત્રકારો એ લોકોને ભૂલી જાઓ. સાધારણ લોકો કેટલા બધા છે આપણી પાસે, જુદા જુદા કામમાં ગૂંથાયેલા, એ બધા એકબીજાની સાથે વિચાર વિનિમય કઈ રીતે કરે છે? ભાષા દ્વારા જ કરે છે ને, તો એ ભાષા કઈ છે, એમના વિચારો કેવા છે, એ બધા આપણે જાણવાને નહીં. ભાઈએ હમણાં નાનજી કાકાની વાત કરી, એટલા બધા સાદા માણસ. એક વખત અમારે ત્યાં આવેલા અને મારા પિતાજી સાથે વાત કરતા હતા, તમે જાણો કે અતિશય ધનાઢ્ય માણસ, એમનું આમ આમ શર્ટના બટન સાથે રમતા રમતા બટન પડી ગયું નીચે. હવે જેમ વય વધે એમ નીચાના મૂન શોધવું મુશ્કેલ થઈ જાય. એટલે હું ત્યાં હતી તો મારા પિતાજીએ કહ્યું કે ભાઈ તું કાકાનું બટન જરા શોધ. એટલે હું શોધતી હતી. નાનજીભાઈએ હળવેરીને કહ્યું કે જો બેટા, આ કાકો પૈસાદાર છે એવું લોકો કહે છે, એ વાત ખોટી નથી, પણ આ બટન તો છે ને એ કાનાનું જ છે. મળે તો ઠીક છે, નહીં તો ચિંતા ના કરતી, આમ કરીને હું જતો રહીશ. હવે આવી વ્યક્તિ પાસેથી જે આત્મકથા મળે છે એમાં પણ એક જુઓ, એક બહુ સુંદર અંશ હતો કે વાણમાં જાય એટલે ખાવાનું બધું સંઘરી રાખવું પડે, ગમે ત્યારે વાણ રોકાઈ જાય તો કંઈ ભૂખે મરવાના દાડા આવે. પછી જેવો કિનારો દેખાય ને એટલે બધા હવે લાડવા કરડો, એટલે હવે નિરાશ થઈ ગઈ, હવે જે હોય વાપરી નાખો. એટલે ત્યાંનું આફ્રિકાનું કેટલું આપણને ગુજરાતીઓ તરીકે નહીં પણ ભારતીયો તરીકે પણ શરમ આવે એવું વર્તન આપણે બધાએ કર્યું જ છે. કારણ કે આફ્રિકાની મૂળ પ્રજાને આપણે કંઈ બહુ ઉત્તમ રીતે નથી એની સાથે વર્ત્યા. અને જેમ બ્રિટિશરોએ આપણા દેશમાં કર્યું એવું થોડું ઘણું આપણે ત્યાં પણ કર્યું છે. પરંતુ નાનજીભાઈની આત્મકથા વાંચો ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કેવો દેશ હતો, શું હતું બધું, કેવી રીતે થયું હતું. અને એવી જ રીતે જ્યારે અમારા સંબંધીઓ અહીંયા આવે અને વાત કરતા કે એ પેલી બાકુડી લાવને, તો આપણે ઘડીભર સ્થિર થઈ જઈએ કે આવડી બાકુડી શું હશે. એટલે કિસ્સું કિસ્સું જોઈએ છે, જલ્દી જલ્દી કર. હવે આ કિસ્સું એટલે ચપ્પુ ને બાકુડી એટલે બાટકી, એવું બધું ક્યારે સમજ પડે આપણને. એટલે ભાષામાં આ બધા નવા શબ્દો ઉમેરવા જોઈએ આપણે. આમ જેમ આવી અંગ્રેજીનું તમે જુઓ ડિક્શનરી તો કેટલા બધા શબ્દો છે બીજી બીજી ભાષામાંથી આવેલા. તો આપણે આવી આફ્રિકન ભાષાના કે બીજે આ ઇંગ્લેન્ડમાં પણ વપરાતા અમુક શબ્દો કેમ ન લઈ શકીએ? પણ આપણે એનું જરા મૂળ જાણવું જોઈએ, જરા સરખી રીતે લેવાય એવું કંઈક કરવું જોઈએ. એ મારા કાકીએ એકવાર કહ્યું, આ રોજ સવારના દૂધવાળો ખબર છે ને, એક આપણી જાણીતી કવિતા છે, હાય રે પીટો દૂધવાળો ઘંટડી વગાડે, એ કે અમારે તો કંઈ ચિંતા જ નહીં, દૂધના પડીકા પડેલા જ હોય. મેં કહ્યું પડીકામાં દૂધ કેવી રીતે? એ કે એ અમારે ત્યાં તો એવું જ હોય. એટલે મને યાદ છે કે બહુ હું આશ્ચર્ય મુગ્ધ થઈ ગયેલી, અરે વાહ શું આફ્રિકા દેશ હશે ને શું પડીકામાં દૂધ આવતું હશે. હવે પ્લાસ્ટિકની મહેરબાનીથી આપણે બધે ઘેરે ઘેર થઈ ગયું છે. પણ એ રીતે ત્યાંની રહેણી કરણી, ત્યાંની જીવન પ્રણાલી, ત્યાંનો એકબીજા સાથેનો વ્યવહાર, એ બધું જેમ ભાઈ કહે છે એમ પ્રતિબિંબિત થવું જોઈએ આપણી ભાષામાં, આપણા સાહિત્યમાં. તો જ આપણે જાગતિક એક વ્યક્તિત્વ આપણું થઈ શકે. અને મને તો છે તે જાત જાતના પરાક્રમો તોફાનો જ કરવાના ગમે છે. એટલે જ્યારે વ્યાકરણને જોડણીની વાત થઈ ને ત્યારે મને યાદ આવ્યું પાછું કે બિલકુલ અનધિકાર પ્રવેશ કર્યો અને સાચી જોડણી અને વ્યાકરણ અને ઉચ્ચાર એને વિશે એક ઉટપટાંગ કવિતા લખી નાખી અને એ છપાઈ. ને મારા સારા નસીબે બાળકોને એટલી બધી ગમી કે એ લોકોને આંખે આખી મોઢે થઈ જાય. અને શાળાઓમાં જ્યારે એને વિશેનો પ્રોગ્રામ થાય, એક શાળામાં તો એવું થયું કે વિદ્યાર્થીઓએ આચાર્યને કહ્યું કે અમારે આમાં કોઈની મદદ નથી જોઈતી, અમારા સંગીત ટીચર બી નહીં જોઈએ, અમે અમારી જાતે એનો રાગ બનાવીશું અને અમે અમારી જાતે જ રજૂ કરીશું. એટલે આનાથી એ મોટું ઓડિયન્સ હતું, તો પણ એ બાળકોએ પોતાની મેળે એટલું આનંદથી રજૂ કર્યું. કારણ કે આપણે બધા બીવડાવી બહુ દઈએ, હા ગ્રામર એટલે ફલાણી ટીકડી વિભક્તિ નામ ને તેમ ને એવું બધું આપણે સાદું કેમ ન કરી શકીએ? સાદી રીતે પણ સમજાવી જ શકાય છે ને, એ લોકો બરાબર સમજી લે છે અને મજા આવે છે એમને. હવે આપણે ઇંગ્લેન્ડ એટલે ત્યાંનો રીતરિવાજની ત્યાંના પુષ્પો, ત્યાંની વનસ્પતિ, ત્યાંનું એ બધું પણ આપણે સાહિત્યમાં કે લખાણમાં પ્રતિબિંબિત થવું જોઈએ. ત્યાંના મા બાપ અને બાળકોનો પરસ્પર વ્યવહાર, દાખલા તરીકે નાનું બાળક હોય ત્યારથી જુદું એક જ ઓરડામાં સૂઈ જાય, એ આખો વિચાર જ આપણે ત્યાં એટલો બધો નવો અને બિહામણો લાગે. આપણે તો સોડમાં જ રાખવાનું હોય બાળકને ક્યાંય લગી. અને ગમે એટલા શ્રીમંત હો તો પણ અમુક અમુક રિવાજો તો કરે ને ત્યાં તો બહુ સ્વાભાવિક છે. અને પછી છોકરું એ રીતે સ્વતંત્ર થતું જ જાય. અને એ જ રીતે મારી એક અમેરિકન બહેનપણીએ કહ્યું કે 16-17 વર્ષનું થાય પછી આપણી સાથે શાનું રહે, એને તો પછી મોકલી જ દેવાનું, અને જે કરવું હોય કરે, કમાવું હોય કમાય, જેમ એને અથડાય કૂટાય. મેં કહ્યું તમારું જીવ કેમ ચાલે? તો કે પણ કેમ ના ચાલે, આ મા બાપને બાળકનો ખેલ ક્યાં લગી ચલાવવાનો? લેટ ધેમ બી ઇન્ડિપેન્ડન્ટ, લેટ ધેમ ફ્લાય ઓન ધેર ઓન. એટલે આ જે કન્સેપ્ટ છે નવા, એ પણ આપણે ધીરે ધીરે સમજવા પડશે. અને આપણે શું કરીએ છીએ કે મરી મરીને, આપણી પાસે પૈસા હોય કે ના, તૂટી મરીને પણ એને જે ભણવું એ ભણાવીએ, એને એના ધંધામાં બરાબર સ્થાપિત કરીએ, એને પરણાવીએ એનું બધું, અને પછી એકદમ નવરા ધૂપ થઈને ખાલી ખમ થઈને એના જીવ પર બેસીએ. કે હવે અમે નથી હાલી ચાલી શકતા, તું અમારી સેવા કર. એક તો પહેલાંને તો સેવા કરવાની ઈચ્છા હોય નહીં, એને પાંખો આવી ગઈ છે, એને ઉડવું હોય, અને આપણી પાસે આપણો બાળો ના હોય એટલે આપણે અતો ભ્રષ્ટ તો ભ્રષ્ટ એવા થઈ ગયા. પણ આ બધું આ કંઈ રડવાની વાત જ નથી, આ તો માત્ર આમનું કામ કેમ દીપે છે કે આપણે બધા જમીન ઉપર ચાલીએ છીએ અને જે આસપાસ દેખાય છે એને વિશે વિચાર કરીએ છીએ. આ માણસ થોડાક ઉપર એક નાની ટેકરી પર ચડી ગયા છે એટલે ત્યાંથી એને બધો જે દેખાવને ચિતાર દેખાય છે એનો એ વિચાર કરી શકે છે, એમાંથી રસ્તા કાઢી શકે છે. અને અમને બહુ જ આનંદ થાય છે કે આજે એ એક એવા દરજ્જા પર પહોંચ્યા છે કે એમની જીવનભરની તપશ્ચર્યા સફળ થઈ શકે એ જાતનું એમની પાસે સ્થાન છે. એ સ્થાનમાં એ શોભે છે એટલું જે સ્થાન એમને લીધે શોભે છે. આપણે બધા હવે આપણાથી બને એટલું કરીએ. અને એક છેલ્લી એક વાત કરી દઉં કે કન્વેન્ટ સ્કૂલ્સમાં એવો કાયદો હોય છે કે બાળકે અંગ્રેજી સિવાય બીજી ભાષામાં બિલકુલ બોલવાનું નહીં. હવે એમની દ્રષ્ટિથી એ બરાબર પણ હશે. અને તમને ખબર છે કે ત્રીજી પેઢી ઉપર આપણો કોઈ કાબુ રહેતો નથી. આપણે ગમે એટલું લખીએ વાંચીએ કંઈ પણ કરીએ, આપણા છોકરાને ભલે ગુજરાતી ભણાવ્યા હોય પણ એમના છોકરાને કઈ સ્કૂલમાં મૂકવા એમાં આપણો કોઈ મતાધિકાર હોતો જ નથી. એટલે એ લોકોને આવી સ્કૂલમાં જાય. આ મારી બહેનપણી બહુ દુઃખી થઈ. પછી એણે શું કર્યું કે ભલે સ્કૂલમાં તમારો પ્રિન્સિપલ જેમ કેમ કરો, આ મારું ઘર છે અને આ ઘરમાં મારા જ કાયદા ચાલશે. એટલે તમે સ્કૂલેથી આવો ને બૂટ બહાર કાઢો ને ત્યારે તમારું અંગ્રેજી બહાર મૂકીને આવવાનું, મારા ઘરમાં ફક્ત ગુજરાતી બોલવાનું. કે નથી આવડતું તો કે ઈશારા કરીને સમજાવો પણ અંગ્રેજી નહીં બોલાય, એક અક્ષર પણ નહીં ચલાવી લો. એટલે એ ગુજરાતીમાં છોકરાઓ બોલતા શીખ્યા પછી કુદરતી રીતે. એટલે આપણામાં એવી નૈતિક હિંમત છે કહેવાની નથી, એ તો આપણે કબૂડિયાનો બેડો પાર અને કરવાનું એને આમ. અને પછી આપણને પણ એમ થાય કે શું ઇંગ્લિશ બોલે છે, અરે પણ ઇંગ્લિશ બોલામાં શું થઈ ગયું, કયો ઉદ્ધાર થઈ ગયો શાક પેઢીનો, એ તો વિચાર કરો. અને દરેક એક ભાષા તમને સરસ આવડતી હોય ને એનો ખજાનો તમે પામી ગયા હો તો એ ચાવીથી બીજી અનેક ભાષાઓ તમને મળી શકે છે. એ એક સાદું સત્ય તો સ્વીકારો, પણ જો તમને ભાષા એટલે શું, સાહિત્ય એટલે શું, એ બધાનો કંઈ જ ખ્યાલ જ ના હોય અને તમે અહીંયાથી કૂદકો માને જેમ વાંદરા એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદે, ત્રીજી ડાળ પર કૂદે, એ આખરે એનું ઘર ક્યાંય ન હોય એવું આપણું થઈ ગયું છે. એટલે હવે આપણે બધા, એમની વાત સાચી છે કે બધા ભેગા મળીને એકત્રિત રીતે, મારી એક વાર્તા આપણા ડોન કરીને છાપું નીકળે છે પાકિસ્તાન, હા મારા મુંબઈના કોઈ લેખકને મન થઈ ગયું તે એણે જઈને છાપી કાઢ્યું અને પછી મારું જરા નામ વાયડું આ ભવની ભવાઈને લીધે. એટલે એ પછી મારા ઘરે આવ્યા કે બહેન તમારી આ વાર્તા બહુ સરસ છે, મેં કહ્યું થેન્ક યુ સો મચ, તો હું તમારા માટે આ ફ્રૂટ લાવ્યો છું. મેં કહ્યું ચાલો આપણે બંને ખાઈએ. પછી આશ્ચર્ય એમ કે મને એટલી ગમી આ વાર્તા કે મેં તો છપાવી નાખી. મેં કહ્યું અચ્છા ક્યાં છપાવી, તો કે ડોન કરીને પેપર નીકળે છે કરાંચીમાં ત્યાં છપાવી. મગું મને જોવા તો આપજો ભાઈ, હવે તમે પહેલાં કહ્યું નહોતું સારું. પછી મને જતી વખતે કહે કે બેન એક વાત કહેવાની ભૂલી ગયો. મેં કહું શું થયું, તો મને એટલી બધી ગમી ને તે મેં મારા નામથી છપાવી. વૃદ્ધ માણસને શું કહેવું ને શું કરવું. એટલે આપણો ભાષા પ્રેમ સાહિત્ય પ્રેમ બધું બરાબર છે. હવે મારે મને પણ થોડુંક તો આપણને જો આપણે પહેલાં મોહલ્લા હોતા હતા ને કે એક જ્ઞાતના કે એક જાતના લોકો એક મોહલ્લામાં રહે બીજા મોહલ્લામાં બીજા રહે, પણ એમાં અંદર અંદર કંઈ વૈમનસ્ય નહોતું. માત્ર એક જ એવું હતું કે ભાઈ આ લોકોને હા તમારે ફલાણું છે ને જાઓ આ વાડામાં આ લોકો મળશે એવું એ અરસામાં હું મોટી થઈ એટલે થોડું ઘણું મારા મને એવું હોય. તો હમણાં મેં તે દિવસે જ વાત કરી કે મારું નાટક હમણાં કુવૈતમાં થયું ત્યારે ત્યાંના વોરા સમાજે, બોરી કહે છે લોકોને, એ લોકોએ ખાસ માગીને લીધું અને એ લોકોને પુષ્કળ ગમ્યું અને કે અમારે પણ આ જ પ્રશ્નો નડે છે, સેમ ટુ સેમ આવા ને આવા જ પ્રશ્નો છે. આ કઈ રીતે બન્યું? આ ભાષાની જ વાત, એ લોકોની ભાષા થોડી જુદી પડે, એના રંગ છાંટણા જુદા, પણ મૂળે ગુજરાતી જ છે. તો આપણે અભડછેટ કેમ રાખીએ? આ પારસીની ગુજરાતી ને આ મુસલમાનની ગુજરાતી ને આ ઢીકળાની ગુજરાતી, બી ગુજરાતી એટલે ગુજરાતી, અને જેટલી વિશાળ વિસ્તૃત હોય એટલું સારું. અને છેલ્લી એક વાત, એ શા માટે લેખકો જ લખે? લેખક એટલે કોણ? આ પહેલાં મેં જે બધા ગણાવ્યા કે શિક્ષક ને પત્રકાર ને આ ને કવિ ને મુશાયરામાં જાય ને ઢીકડામાં જાય ને બધામાં જાય, બસ એને જ ગણવાના? કોઈ બીજા ધંધામાં પડેલો માણસ એને ભગવાને મગજ તો આપ્યું છે, એની પાસે પણ ભાષા તો છે, એને પણ કંઈ કહેવાનું તો છે, એની અભિવ્યક્તિ આપણે જાણવાનો અને એને સ્વીકારવાનો પ્રયત્ન કરીએ તો આપણું સાહિત્ય વધારે સમૃદ્ધ ન બને? એક એન્જિનિયર, એક ડૉક્ટર, એક વૈજ્ઞાનિક, એક ક્રિકેટર, એના બસ ફોટા પાડી પાડીને આપણે છાપવાના? એટલે બીજા બીજા વ્યવસાયોમાં રહેલા અથવા તો વ્યવસાય વગર દુઃખી થતા માણસો, એ બધાના મનમાં કંઈક ને કંઈક છે જ કહેવાનું. એ બધું કઈ રીતે બહાર નીકળે અને કઈ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ એ પણ વિચાર કરવા જેવું. હવે મારે તો પાસપોર્ટ નથી એટલે ત્યાંનો તો મેં લાભ લીધો નથી, ને પાસપોર્ટ મારે કઢાવવો પણ નથી, બિચારા જિદ્દી અને જટકી માણસ છું. પરંતુ મારા અમેરિકન સ્ટુડન્ટ્સ મારી પાસે ઇંગ્લિશ શીખતા હતા. હવે એ વાતમાં મને કંઈ બહુ અભિમાન લેવા જેવું નથી લાગતું, મેં સારો અભ્યાસ કર્યો હતો માટે એ લોકોને એ ભાષાની હું જોકે પહેલાંનું ઇંગ્લિશ કેવું હતું આપણું જેમ જૂનું ગુજરાતી તેવી રીતે, તો એ લોકોની સાથે મિત્રતા થવાને લીધે એમનો જીવન વ્યવહાર કેવો છે એનો પણ થોડો ઘણો ખ્યાલ આવ્યો. અને એમની વાત સાચી જ છે કે આપણે ડાયસ્પોરિક લિટરેચર, ખરેખરું ડાયસ્પોરિક લિટરેચર પ્રમાણમાં ઘણું ઓછું છે, અને આપણે જ્યારે લખીએ આપણે સભાન નથી હોતા કે આ હું મારા પ્રદેશનું લખું છું કે આ લખું, એ કુદરતી રીતે આવી જાય છે. એટલે થોડી વિશાળ દ્રષ્ટિ રાખીએ અને પાંડિત્યપૂર્ણ થોડાક ઓછા થઈએ અને થોડી ખેવના રાખીએ, થોડો ખંત રાખીએ કે કેમ કરીને આપણી. મને આ સ્પર્ધાની ભાઈએ વાત કરી એટલે કહેવા દો કે ઘણા લોકો મને શું કહે, અરે પણ આ મને આ ટીનેજર્સનો તો મને કંઈ ખ્યાલ જ ન હોય. ધીરુબેન તમે સમજો, મારા ઘરમાં કોઈ છે નહીં. તમે પોતે તો કોઈ દાડો ટીનેજર હતા કે નહીં? તમારી સ્મૃતિ કેમ આટલી નબળી થઈ ગઈ? અને કુમારપાળ ભાઈએ મને ખરેખર ઘણું પ્રોત્સાહન આપ્યું છે, એટલે મેં આમાં એક વિચાર એવો પણ કર્યો કે ટીનેજર્સની જ એક જ્યુરી કરીએ અને એ લોકોને આ બધા પુસ્તકો વાંચવા આપી દઈએ કે તમને કયા ગમે છે, જે પુસ્તક સાદ્યંત વાંચી શકે એ આપણે આપણા પંડિતો પાસે લઈ જઈએ, અને જે એ લોકો થોડું વાંધે ના ભાઈ સકંટાળો આવે આ નહીં વંચાય એ બાજુમાં તો રાખી મૂકવાનું. પછી આવું આપણે કેમ ન કરી શકીએ? આ માર્કેટ રિસર્ચ કહેવાય એટલે આજની ભાષામાં જો ગણો તો. કારણ કોને માટે લખો છો? ટીનેજર્સ માટે. એ લોકોને ગમે છે કે નથી ગમતું? ના ગમતું એ શું કામ કાગળ બગાડો? એ પણ વાત છે ને. એટલે હું તો એવું માનું છું કે દરેકે દરેક વ્યક્તિએ આની માત્ર ચિંતા નહીં પણ કંઈક પ્રયત્ન પોતાનેથી જેવો થાય એવો કરવો જોઈએ અને આપણા વિપુલભાઈની જે આશા અને ઈચ્છા બધી છે એ સફળ થાય એમાં આપણું પ્રદાન આપવું જોઈએ.
ધીરુબેનનો આભાર. અને પાછો એક નવો આઈડિયા આપતા ગયા આપણને, હવે આપ તમે સ્પર્ધા રાખો છો તો એના નિર્ણાયકો આવા બોલાવવા, ટીનેજરને એક નવો વિચાર પાછો એમને આપ્યો. દાઉદભાઈ આપણે સૌ જાણીએ છીએ આ સંસ્થા સાથે, ધીરુભાઈ સાથે અને અમારા સૌ સાથે સંકળાયેલા છે, અને વિપુલભાઈનો આજે આભાર એ માનું છું કે અમારી જે ગ્રંથ શ્રેણી ચાલે છે એમાં એક પુસ્તકનો એમણે આજે ઉમેરો કરી આપ્યો છે.
દાઉદભાઈના પુસ્તકની હવે અમે રાહ જોઈએ છીએ ને તમે એ પ્રગટ કરવાની વિપુલભાઈ સંમતિ આપશો.
દાઉદભાઈ આપી
વિપુલભાઈ, સુરતભાઈ, ધીરબેન, કુમારભાઈ, પ્રકાશભાઈ, સબ ભાઈ ઓર બહેનો નમસ્કાર. આજે આ બંને મહાનુભાવોએ ભાષા શિક્ષણ, ભાષાની પાછળ રહેલી માન્યતાઓ, ફિલોસોફી, એને શીખનારને પક્ષે કેવી રીતે સરળતાથી રજૂ કરી શકાય એને માટેની આખી પદ્ધતિ, મેથોડોલોજી, કેટલી બધી વ્યાપક વાત કરી. આ બધું થાય તો ગુજરાતીને કોઈ વાંધો નહીં આવે, પછી વી કેન મેક કોમનવેલ્થ ઓફ ગુજરાતી.
વાહ વાહ, ક્યા વાત હૈ,
આપણે એ કરવાની કોમનવેલ્થ ઓફ ગુજરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સુધા કાળ ગુજરાત જેવું છે. હું જોતો તો તમે બોલ્યા લગભગ 30 મિનિટ, ઘણી મોટી સંખ્યામાં શબ્દોનો ઉપયોગ કર્યો, પણ ક્યાંય અંગ્રેજીની છાંટ નથી આવવા દીધી. તમે કેવી રીતે તમારી ભાષાને એ અંગ્રેજીના માહોલની અંદર રહીને જે રીતે પાંગરવા દીધી છે, જાળવી છે જ નહીં, એ એક શિક્ષણશાસ્ત્રીની દ્રષ્ટિએ અગત્યનો સિદ્ધાંત છે, કરિશ્મો છે. કોઈ પણ ભાષા શીખી શકાય છે, સિદ્ધાંત નંબર 1. એકી સાથે ઘણી ભાષાઓ શીખી શકાય છે, આ સિદ્ધાંત નંબર 2. અને નંબર 3, ભાષામાં જો દિલ ન હોય, દર્દ ન હોય, તો ભાષા ભૂલી પણ શકાય છે, ભાષા ચાલી જાય છે. તો આપણે ઇંગ્લેન્ડમાં કેટલાય પરિવારો જોયા જ્યાં આગળ અંગ્રેજી ભાષાની ઘણી બધી મુશ્કેલી બોલવામાં, સમજવામાં, લખવામાં પડતી જોવા મળે છે. એટલે આ બંને મહાનુભાવોએ આજે એક બહુ સરસ માંડણી કરી આપી. એ તમે જે પ્રયોગ કર્યો વાર્તાઓનો, વાર્તા લેખનનો, અને 51,000 નું ઇનામ, ને કેટલી લંબાઈવાળી વાર્તા, ક્રિએટિવિટી ભાષા સમજવા શીખવાને માટે પાયાનું છે. અને હર કોઈ બાળકમાં ક્રિએટિવિટી, સર્જનશીલતાના તત્વો રહેલા છે, એના કોષ રહેલા છે. તમે જેમ પંચકોષના માણસ છો, આ તો અમારું વિશ્વકોષ છે. પંચકોષમાં તમે પત્રકાર છો, પંચકોષમાં તમે શિક્ષક છો, પંચકોષમાં તમે લેખક છો, પંચકોષમાં તમે સામાજિક એક્ટિવિસ્ટ છો. ગુજરાતીતા એટલે ગુજરાતી સંસ્કૃતિના એક બહુ સમર્થ પુરસ્કર્તા છો. કેટલા બધા આયામો તમે ભેગા કર્યા, એને પ્રચલિત કર્યા, અને છેલ્લા 25 વર્ષ દરમિયાન ગુજરાતી ભાષાનું વાતાવરણ ત્યાં આગળ એવું જમાવ્યું કે ત્યાંની સરકારે ગુજરાતી ભાષાને એક ઓફિશિયલ લેંગ્વેજ તરીકે સ્વીકારવી પડી છે. ત્યાંના સ્ટેશનો ઉપર ગુજરાતીમાં નામ હોય, ત્યાંની બધી સંસ્થાઓ, સરકારી કચેરીઓની અંદર એમની માહિતી પુસ્તિકા ગુજરાતીમાં જ હોય, દવાખાનામાં દર્દી જાય ને ગુજરાતી ભાષા જ સમજતો હોય, તો એને માટે ત્યાં આગળ ગુજરાતી ભાષી સાથે જ હોય. અહીં આગળ બેને કહ્યું એ પ્રમાણે આપણો આદર ઓછો થઈ ગયો, ઘણો ઓછો, અને પ્રચુરણ થઈ ગયું. પેલા ગાયલે કહ્યું છે ને, દેવ દુર્લભ દર્દની છે દેણ ગી આ શાયરી, દર્દ હોય તો શાયરી ઉભી થાય. શબ્દો તણુ હરગિજ નથી કરિયાણું કઈ આ શાયરી, કરિયાણાની વાત કરી, થોડું ધાણા, થોડું જીરું, થોડું મરચું, એવી બની ગઈ અમારી અંગ્રેજી ભાષા. અને પરિણામ એવું આવ્યું કે નવી પેઢીમાં તો અંગ્રેજી ભાષા શું છે, કેવી છે, એનું મહત્વ ચાલ્યું ગયું. એક સંશોધન લેવામાં આવ્યું અને 10મા ધોરણના વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું એક પ્રશ્નાવલી દ્વારા કે ગુજરાતીને મરજિયાત કરવામાં આવે અને અંગ્રેજીને ફરજિયાત કરવામાં આવે તો તમે કેટલા એને અનુમોદન આપશો. બહુમતી વિદ્યાર્થીઓએ અંગ્રેજી ફરજિયાત અને ગુજરાતી મરજિયાત કરવા માટે મત આપ્યો હતો. છોડી દે ગુજરાતી ભાષા, એટલે એનું હવે પ્રશ્નપત્ર છે એ ગુજરાતીનું છે કે યંત્રશાસ્ત્રનું છે જ ન કહેવાય. આજે જ સમાચાર છે કે અભ્યાસક્રમ સમિતિએ અત્યારે હાલ 10મા ધોરણની ગુજરાતીની પરીક્ષા માટે જે માળખું રાખેલું છે, પ્રશ્ન નીચે 4 ઉકેલ, એને વિચારવાની જરૂર નથી પણ એ ટ્રાયલ એરર કરે તો પણ 50% માર્ક લાવે, એને ચાલુ રાખવું. હમણાં પ્રકાશભાઈ જેવા શિક્ષકોએ વિચારકોએ માગણી કરી હતી કે થોડુંક વિદ્યાર્થીને મૌલિક રીતે વિચારવું પડે એવા પ્રશ્નો પૂછો, પત્રો લખે, નાનો ફકરો લખે, નિબંધ લખે. તમે જોયું આ વિદ્યાર્થીઓ ક્યાંથી આવ્યા અને કેવી સરસ વાર્તાઓનું સર્જન કર્યું, આટલી એમનામાં શક્તિ પોટેન્શિયલ રહેલો છે, શાળાઓની અંદર તો નીકળી રહ્યો છે. એટલે અંગ્રેજી માધ્યમની શાળાઓનું વધારાનું પ્રમાણ 30% છે દર વર્ષે, અને માતૃભાષાના માધ્યમવાળી શાળાઓનું વધારાનું પ્રમાણ 10% છે. જુઓ આ પ્રમાણે જો ચાલે તો 2050માં બધી શાળાઓ અંગ્રેજી માધ્યમની થઈ જાય, બધી શાળાઓ. અહીં અહીં જેટલું નહીં, ઉત્તર પ્રદેશમાં, રાજસ્થાન જેવા રાજ્યની અંદર પણ એની માંગ. એટલે ભાષા માગી લે છે સંવેદનશીલતા. તમે એ કર્યું વિપુલભાઈ, 25 વર્ષ કર્યું, મેં તો જોયું છે કેટલી વાર ત્યાં આગળ આવી જોયું. તમે કવિઓના મુશાયરા રાખ્યા, તમે વિદ્યાર્થીઓના માટેના વર્ગો રાખ્યા, એ તો એની એક અજાયબી હતી કે એમને 100 વ્યક્તિઓને શિક્ષક તરીકે તૈયાર કરેલી અને તાલીમ જગદીશભાઈ આપી. જગદીશ ત્રિવેદી ને ડાક્ટર જગદીશભાઈ, 100 કોમન પીપલ, સામાન્ય સન્નારીઓ, માતાઓ, ભાઈઓ બહેનો, નિવૃત્ત થયેલા નિરંજનાબેન જેવા, એમને તૈયાર કર્યા છે શિક્ષકોને, થોડીક તાલીમ આપીને કેમ શીખવી શકાય. અને બાળકોએ એટલો રસ લીધો એમણે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારે તરફના કામ બોલ્યા ને તમે, ત્યાં 8 નોર્થમાંથી માંડીને સ્કોટલેન્ડથી માંડીને બ્રેડફર્ડ શિપલોઈ, અને એમાં લોકોને એટલો એના અંદર રસ લેતા કે આજે પણ હું નિદર્શનથી ત્યાંનું ચિત્ર કે હમણાં હું બાટલી વિસ્તારમાં ન્યુયોર્ક પેલા નોર્થ યોર્કશાયર વિસ્તારની અંદર ફર્યો છેલ્લો અને જોયું બાળકો જે રીતે પોતાની અંદરની લાગણીઓને વાચા આપે છે, ભલે એમાં અંગ્રેજી ભાષાનું તત્વ થોડું હોય પણ બાળક ઉકલતથી પ્રેમથી પોતાને વ્યક્ત કરે છે. એટલે આપણે હિંમત હારી જવા જેવી નથી. તમે નથી હારી, હંમેશા માટે હારીએ. અહીં આગળ વિશ્વકોશ જેવી માતબર સંસ્થા છે, બીજી સાહિત્ય અને ભાષાની સંસ્થાઓ છે, આપણી પાસે બહુ સારા કાર્યકરો છે, બહુ સારા પુસ્તકો, હજી પણ મોટી સંખ્યામાં, હમણાં છેલ્લો પુસ્તક મેળો રિવરફ્રન્ટ ઉપર થયો, જેવું બહુ જ મોટી સંખ્યામાં લોકોએ પુસ્તકો ખરીદ્યા, જે ઓટ આવી છે પુસ્તક ખરીદીને એના અંદર તો વધારો લાગ્યો. એટલે આશા છે, પણ શીખવનાર, સંસ્થાઓ ચલાવનાર, આ બધાને પક્ષે એક પ્રકારની પેશન જોઈએ શીખવવા માટે, અહીંયા ઉપલબ્ધ જોઈએ, મહોબત જોઈએ. અમે તો બીએડ કોલેજોની સાથે સંકળાયેલા અને શીખવું શીખવવું કેવું યંત્રવત થઈ જાય છે અમે જોયેલું છે, અને એને કારણે વિદ્યાર્થીમાં નવી પેઢીમાં શીખવા તરફ અભિરુચિ ઓછી થાય છે. એટલે ગોખી નાખીને પરીક્ષા પાસ કરીને સારી ટકાવારી લઈ શકે છે, પણ એ ભ્રમ છે, શિક્ષણ નથી, સંસ્કારિતા આવતી નથી, એની જે મૌલિકતા છે એ ખીલતી નથી. એટલે આપણે એક ક્રાઇસિસમાં છીએ. માતૃભાષા, માતૃભાષાનું સાહિત્ય, માતૃભાષાના પ્રકાશનો, માતૃભાષાને લગતી, આજે માતૃભાષાના નાટકો ઓછા થઈ ગયા છે. એસટી દેસાઈ કહેશે અમારા, એની ફિલ્મો ઓછી થઈ ગઈ છે. એટલે મનોરંજન દ્વારા, આનંદ દ્વારા જે શીખી શકાય છે એવા જે કંઈ તરીકાઓ હતા એ તરીકાઓ પણ ઓછા થવા પડે છે. એટલે વાત સમગ્ર સમાજની અંદર એક વાતાવરણ જમાવો. તમે કરી શકે ઇંગ્લેન્ડની અંદર, પર ભૂમિ હતી, બધી અનુકૂળતાઓ નહોતી, પણ દિલ્હીની અંદર એક જુસ્સો હતો, એ જુસ્સાને કારણે થઈ શકે. એવો જુસ્સો હવે થઈ શકે, અને આપણું વિશ્વકોશ એવા કેટલાક ઇનિશિયેટિવ લઈ ચૂક્યું છે. એટલે અને બીજી સંસ્થાઓના સહયોગમાં આપણી પાસે આટલું મોટું માનવદળ છે, 1500 જેટલા વિદ્વાનો આજે વિશ્વકોશના પ્રોડ્યુસર્સ છે, જ્ઞાન સર્જકો છે, જનરેટર્સ ઓફ નોલેજ. એ બધાના સહયોગથી આપણે આપણો પ્રભાવ પાડીએ કેળવણીની સંસ્થાઓ પર. તમે વચમાં સીએન વિદ્યાલયના અંદર શેખ સાહેબ તમે પ્રયોગ કરેલો અને એનું વર્ણન મેં વાંચ્યું, તો ઘણી બધી અસર થઈ હતી બાળ વિશ્વકોશના ઉપર આપણે કર્યું. એટલે આવા પ્રાવધાનો દ્વારા આપણે બરાબર જોર લગાવ્યું અને માતૃભાષા, ભાષાની ક્ષમતા, સર્જનશીલતા અને એ બધાનો સરવાળો કરીએ, એક વિધાયક નાગરિકતા આપણા બાળકોમાં પેદા થાય, આપણા સમાજમાં પેદા થાય. એ વિષયની અંદર વિચારવા આજે ભાથુ તમે પૂરું પાડ્યું, ધીરુબેને પૂરું પાડ્યું, ભાઈએ વિશ્વકોશના અનુભવો કયા, અને આપણે બધા તો એના પ્રવાસી છીએ. અને મને શ્રદ્ધા છે કે વિપુલભાઈ આજ તમે એની ધીરુબેનની હાજરીથી અમને બધાને એક નવી હિંમત મળી છે કે અમે કરી શકીશું. બશર્ત એની શરત છે કે એના માટે અમારે સૌએ કોઈક ને કોઈક ભોગ આપવો પડે, કોઈક ને કોઈક એની અંદર પ્રોત્સાહનો આપવા પડે, કોઈક ને કોઈક રીતે આપણી પરવણી કરવી જોઈએ. એ બધા કરીશું તો જરૂર ગુજરાતી ભાષા માટે ફરી પાછી પેલા શુંશા પૈસા ચાર જેવું વાતાવરણ હવે નહીં રહે, એને 16 જ ઉપજી શકે એવી ક્ષમતા એની અંદર છે, આપણે જરૂર વિકસાવી શકીશું. આજને પ્રસંગે મને પણ આપે જોડ્યો હોય બદલ આપનો, મિત્રોનો, સૌનો ખૂબ 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 આભાર છે. નમસ્કાર.
આજે ગુજરાતી વિશ્વકોશમાં ગુજરાતી ભાષાના 3 ઉત્તમ ચાહકો આપણને સાંભળવા મળ્યા અને એમના વિચારો જાણ્યા. વિશ્વકોશ પણ આને માટે ખૂબ સક્રિય પ્રયત્નો કરી રહ્યું છે. જુદી જુદી લાઇબ્રેરીઓમાં વેકેશનમાં 40 કલાક વિશ્વકોશ સાથે એ નામનો એક પ્રોજેક્ટ ચાલે છે, જેમાં વિદ્યાર્થીઓ આવે અને વેકેશન દરમિયાન 40 કલાક સુધી વિશ્વકોશ વાંચે અને એની નોંધ પણ કરે. હવે થોડા સમયમાં એટલે કે આવતા મહિને અમે એક ક્વિઝ રાખવાના છીએ. ખાસ કરીને અમે જે બાળ વિશ્વકોશ તૈયાર કર્યો જેની 35,000 કોપી આજે ગુજરાતના ગામે ગામ સુધી સ્કૂલો સુધી પહોંચી છે, તો એમાંથી એની અહીંયા ક્વિઝથી શરૂઆત કરીએ છીએ. એ ક્વિઝનો કાર્યક્રમ પણ છે અને એવી રીતે જુદા જુદા બાળકોના કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે. પણ સૌથી વધારે તો આપણો જરાક દીવો થોડો આમ ઝાંકો થયો હોય, થોડાક નિરાશ થયા હોય, થોડુંક એમ થાય કે હવે આપણે આમાં શું કરી શકીશું ગુજરાતી ભાષાની આવી સ્થિતિ, ત્યારે આ 3 મહાનુભાવોએ આપણી એ જે જ્યોત છે એને વધુ પ્રજ્વલિત કરવાનું, આપણનો વધુ ઉત્સાહ પ્રેરવાનું કામ કર્યું છે. આને માટે 3 મહાનુભાવોનો, પ્રકાશભાઈનો આભાર કરું છું.